આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત. રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મોકૂફ. ઇન્ડી ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HALએ તેજસ ફાઇટર જેટ માટે 62,000 કરોડ રૂપિયાના ઓર્ડરની પુષ્ટિ કરી. નાસાએ યુરેનસના નવા 29મા ઉપગ્રહ S-2025U1ની શોધ કરી હોવાની જાહેરાત કરી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને જમ્મુ કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ. લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી મુલતવી રાખવામાં આવી છે, જ્યારે રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષોએ બિહાર SIRના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. વારંવારની લોકસભા અધ્યક્ષની વિનંતી બાદ પણ હોબાળો બંધ ન થતાં 12 વાગ્યા સુધી નીચલા ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. ત્યારબાદ ફરી ગૃહની કાર્યવાહી શરૂ થતાં સ્થિતિ જેમની તેમ બની રહેતા લોકસભા અધ્યક્ષે કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
लगातार नियोजित व्यवधान के कारण केवल 55 प्रश्न ही मौखिक उत्तर दिए जा सके. हम सभी ने सत्र के प्रारंभ में तय किया था कि हम इस सत्र में 120 घंटे चर्चा करेंगे. बिजनेस एडवाइजरी कमेटी में भी इस पर सहमति बनी थी, लेकिन केवल 37 घंटे ही चर्चा कर पाए.
રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોના શોરબકોરના પગલે કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. ઇન્ડી ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી આજે સવારે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સપાના રામગોપાલ યાદવ અને અન્ય નેતાઓ તેમની સાથે હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી સુદર્શન રેડ્ડીનો મુકાબલો એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સાથે થશે. રાધાકૃષ્ણને ગુરૂવારે એક દિવસ પહેલા જ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ખાસ વાત એ છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના બંને ઉમેદવારો દક્ષિણ ભારતના છે. આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 25 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે અને ચૂંટણી અને મતગણતરી બંને 9 સપ્ટેમ્બરે થશે. જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HALએ તેજસ ફાઇટર જેટ માટે 62,000 કરોડ રૂપિયાના મોટા ઓર્ડરની પુષ્ટિ કરી છે. સંરક્ષણ અંગેની સંસદીય સમિતિ CCSએ ભારતીય વાયુસેના માટે કંપની પાસેથી 97 લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ MK-1A અને સંલગ્ન સાધનો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સોદો જેટ ઉત્પાદક માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, જે ભારતના MiG-21 કાફલાને બદલવા માટે સ્વદેશી તેજસ કાર્યક્રમ તૈયાર કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના પ્રવાસે જશે. તેઓ પાટણ, ગયા અને બેગુસરાયની મુલાકાત લેશે. દરમિયાન તેઓ બેગુસરાયમાં ગંગા નદી ઉપર બનેલા ઔટા સિમરિયા 6 લેનવાળા પુલનું ઉદઘાટન કરશે. ગંગા નદી પર બનેલો બિહારનો આ પહેલો 6 લેન પુલ છે. આ પુલ બનાવવામાં લગભગ 7 વર્ષ લાગ્યા છે અને 1,871 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો આધુનિક પુલ 8.15 કિલોમીટર લાંબો છે. વિદેશ મંત્રાલયે લિપુલેખ પાસ દ્વારા ભારત અને ચીન વચ્ચે સરહદ વેપાર ફરી શરૂ કરવા સંબંધિત નેપાળના વિદેશ મંત્રાલયની ટિપ્પણીની નોંધ લીધી છે. સરહદ મુદ્દે નેપાળ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે આ સંદર્ભમાં ભારતનું વલણ સુસંગત અને સ્પષ્ટ રહ્યું છે. તેમણે કહ્યું કે લિપુલેખ પાસ દ્વારા ભારત અને ચીન વચ્ચે સરહદ વેપાર 1954માં શરૂ થયો હતો અને દાયકાઓથી ચાલી રહ્યો છે. શ્રી જયસ્વાલે કહ્યું કે કોવિડ અને અન્ય કારણોસર તાજેતરના વર્ષોમાં આ વેપાર ખોરવાઈ ગયો હતો. બંને પક્ષો હવે તેને ફરી શરૂ કરવા સંમત થયા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સંવાદ અને રાજદ્વારી ઉકેલ દ્વારા બાકી સરહદ મુદ્દાઓને ઉકેલવા માટે નેપાળ સાથે રચનાત્મક વાતચીત માટે તૈયાર છે. નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે યુરેનસના નવા 29મા ઉપગ્રહની શોધ કરી છે, જેનું નામ S-2025U1 રાખવામાં આવ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર સાઉથ વેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આગેવાની હેઠળની ટીમે 2 ફેબ્રુઆરીએ આ ચંદ્રની ઓળખ કરી હતી. ચંદ્રનો વ્યાસ માત્ર 10 કિલોમીટર હોવાનો અંદાજ છે અને લગભગ 56,000 કિલોમીટરના અંતરે ગ્રહની પરિક્રમા કરે છે. એસવીઆરઆઈના સોલર સિસ્ટમ સાયન્સ એન્ડ એક્સપ્લોરેશન ડિવિઝનના અગ્રણી વૈજ્ઞાનિક મરિયમ અલ મોતાદમીદના જણાવ્યા અનુસાર આ એક નાનો ચંદ્ર છે, પરંતુ નોંધપાત્ર શોધ છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. દરમિયાન રાજ્યના દરિયાઈ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બંધ અને નદીઓ છલકાઈ રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાનમાં પણ ભારે વરસાદના કારણે પંજાબ પ્રાંતના નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. અહેવાલો અનુસાર ગંભીર પૂરના કારણે ઘણા વિસ્તારોમાં માટીના ઘરો અને ખેતરો ધોવાઈ ગયા છે. પશુધન પણ અસરગ્રસ્ત થયું છે. છેલ્લા 24 કલાકમાં સરગોધા, ફૈસલાબાદ અને અન્ય શહેરોમાં ભારે વરસાદ નોંધાયો છે. લાહોર, ગુંજરાવાલા અને રાવલપિંડી જેવા શહેરોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. પાકિસ્તાનના પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ જારી કર્યું છે. જમ્મુ કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ થશે. 3 દિવસીય રમત મહોત્સવમાં રોઇંગ, કાયાકિંગ અને કેનોઇંગમાં 24 સુવર્ણચંદ્રક માટે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 400થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ પહેલી ઓપન એજ રાષ્ટ્રીય સ્પર્ધા છે, જેમાં તમામ 24 ચંદ્રક ઇવેન્ટ્સ ઓલિમ્પિક રમતોનો ભાગ છે. આ મહોત્સવમાં 3 પ્રદર્શન ઇવેન્ટ્સ, વોટર સ્કીઇંગ, શિખરા બોટ સ્પ્રિંગ અને ડ્રેગન બોટ રેસ પણ હશે. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા અને કેરળ 44 એથ્લેટ્સનું સૌથી મોટું દળ મોકલી રહ્યા છે. સર્વિસીસ આ વખતે સ્પર્ધા કરશે નહીં. 2022 એશિયન ગેમ્સના રજત ચંદ્રક વિજેતા ઓલિમ્પિયન અર્જુન લાલ જાટ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરીને આકર્ષણ જમાવશે. દિલ્હીની 6 શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. રાષ્ટ્રીય રાજધાનીના દ્વારકા સેક્ટર 5 અને પ્રસાદનગર વિસ્તારની 6 શાળાઓમાં વહેલી સવારે ઇમેઇલથી ધમકીઓ મળી હતી, જેના કારણે સ્ટાફ અને વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દિલ્હી અગ્નિશમન સેવાઓ, પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો શાળાઓમાં પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી અને શોધખોળ ચાલુ છે. ઔષધીય ઉત્પાદન માટે ઉત્પાદન લિંક્ડ પ્રોત્સાહન પીએલઆઈ યોજના હેઠળ દુર્લભ રોગોનો સમાવેશ કેન્દ્રિત ક્ષેત્ર તરીકે કરાતા સારવાર ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રસાયણ અને ખાતર મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં આ મુજબ જણાવાયું હતું. પીએલઆઈ યોજના હેઠળ દુર્લભ રોગો માટેની 8 દવાઓને ટેકો અપાયો છે, જેમાં ગૌચર રોગ માટે એલિગ્યુસ્ટેટનો સમાવેશ થાય છે, જ્યાં સારવારનો ખર્ચ વાર્ષિક 1.8 થી 3.6 કરોડથી ઘટીને 3 થી 6 લાખ રૂપિયા થયો છે. આરોગ્ય સંશોધન વિભાગ અને ભારતીય તબીબી સંશોધન પરિષદે આજે નવી દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને તિમોર લેસ્ટેના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. 2 દિવસીય બેઠક દરમિયાન આરોગ્ય સંશોધન પ્રણાલીઓના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે, જેમાં શાસન માળખા, સંશોધન ધિરાણ, સંશોધન એજન્ડાને પ્રાથમિકતા આપવા માટેની પદ્ધતિઓ અને પારદર્શિતા તથા નીતિશાસ્ત્ર સુનિશ્ચિત કરવાના અભિગમોનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત. રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મોકૂફ. ઇન્ડી ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએએલએ તેજસ ફાઇટર જેટ માટે 62,000 કરોડ રૂપિયાના ઓર્ડરની પુષ્ટિ કરી. નાસાએ યુરેનસના નવા 29મા ઉપગ્રહ S-2025U1ની શોધ કરી હોવાની જાહેરાત કરી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને જમ્મુ કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.